પ્રકરણ 9 રાજ્યાભિષેક માટે તૈયારીઓ. તે દરમિયાન ભરતના મામા કૈકયનો રાજકુમાર દશરથ પાસે આવ્યો અને બોલ્યો, મારા આવ્યાને ઘણો સમય વીતી ગયો છે. પિતા મારી પાછા આવવાની રાહ જુએ છે. તે પોતે આ ઉત્સવો દરમિયાન હાજર રહેવાથી ખૂબ ખુશ થયા હોત. તે ભરતના લગ્ન વિશે કાંઈ જાણતા નથી. પોતાની ગેરહાજરીમાં પોતાના દોહિત્ર ભરતનું લગ્ન થઈ ગયું તે જાણીને તે બહુ નિરાશ થશે. જો ભરતને મારી સાથે મોકલવામાં આવે તો તેમની નિરાશા કંઈક અંશે શાંત થાય. તેમના સંતોષ અને આનંદ માટે ત્યાં કેટલાક ઉત્સવો પણ ગોઠવાઈ શકે. દશરથે પોતાની રાણીઓનો અભિપ્રાય લીધો અને ભરતને પોતાની પાસે બોલાવીને કહ્યું કે હે પુત્ર, તારા મામા યુધાજીત તને પોતાની સાથે લઈ જવા માટે આવ્યા છે. જ્યારે તેમણે મને મિથિલામાંથી જ પોતાની સાથે લઈ જવાની રજા માંગી ત્યારે મેં સંમતિ આપી ન હતી, એટલે તેમની સાથે જવા માટે હવે તૈયારીઓ કર. એટલે ભરત બોલ્યા કે પિતાજી, જો શત્રુઘ્ન પણ મારી સાથે આવે તો બહુ સારું થાય. એટલે શત્રુઘ્નને પણ જવા માટે તૈયારીઓ કરવાની આજ્ઞા કરવામાં આવી. બંને પોતાની પત્નીઓ સાથે ગિરિવ્રત નગરીમાં જવા માટે નીકળ્યા. પોતાના વડીલો પ્રત્યેના માનથી પ્રેરાઈને ભરતે પોતાની પત્ની સાથે અયોધ્યામાંથી જવાની તૈયારીઓ કરી. તેની સાથે કોઈ વિરોધ કે વાંધાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા નહીં. ભરત ખૂબ બુદ્ધિશાળી હતા. વળી તેમને પોતાની જાત ઉપર, ઇન્દ્રિયો અને ઈચ્છાઓ ઉપર પણ કાબુ હતો. ભરત અને શત્રુઘ્ન પોતાની પત્નીઓ સાથે સુખપૂર્વક મુસાફરી કરીને ગિરિવ્રત નગરીમાં પહોંચી ગયા અને માતામહ તેમને જોવા માટે અને લાડ કરવા માટે ઉત્કટ ઈચ્છા રાખતા હતા. તેમને અને શત્રુઘ્નને લાડ કરવા માટે તે દોડ્યા. તેમણે અયોધ્યાના લોકોના કુશળ સમાચાર પૂછ્યા. તેમણે કહ્યું કે તમે લાંબી મુસાફરીથી થાકી ગયા છો, માટે આરામ કરો. તે તેમને માટે નક્કી કરેલા નિવાસ સ્થાને ઉપર લઈ ગયા. તે ક્ષણથી તેમણે પોતાના પુત્રો કરતાં પણ તેમની સાથે વધારે પ્રેમપૂર્ણ વ્યવહાર કર્યો અને તેમની નાનામાં નાની જરૂરિયાતોને પણ સંતોષી. માતામહ તેમના આનંદ અને સગવડો માટેને દરકાર રાખતા. છતાં પણ તે ભાઈઓ નિગુણ અસંતોષથી પીડાતા હોય તેમ લાગતું હતું, કારણ કે તેઓ પોતાના વૃદ્ધ પિતાના અને રામના વિયોગને સહી શકતા ન હતા. રામ તો તેમને પોતાના પ્રાણ સમાન વાલા હતા. તેઓ સતત પરસ્પર દશરથ અને રામ વિશે જ વાતો કર્યા કરતા. અવારનવાર તેમને પિતાના સ્વાસ્થ્ય અને કલ્યાણ બાબતની ચિંતા સતાવતી અને તેમના મનને ચિંતિત બનાવી મૂકતી. જ્યારે ગિરિવ્રજમાં તેમની લાગણીઓ આ પ્રકારની હતી ત્યારે અયોધ્યામાં દશરથ પણ દર ક્ષણે તેમના વિયોગથી પીડાતા હતા. તેમના વગર તેમને બધું જ શૂન્ય લાગતું. ઘણી વાર તે પોતાની જાતને પૂછતા કે મેં શા માટે તેમને અહીંથી મોકલી દીધા. ઓહ, જો મેં તેમને મોકલવા બાબત સંમતિ ન આપી હોત તો સારું થાય. દશરથ માટે ચાર પુત્રો એ ચાર બાહુઓ સમાન હતા. હવે તેઓ બેથી વંચિત બની ગયા હતા. એક દિવસ રામે તેમને ભરત શત્રુઘ્નના વિયોગથી ચિંતામગ્ન બની ગયેલા જોયા. તે પિતા પાસે ગયા, તેમની નજીક બેઠા અને મૃદુ મધુર શબ્દો બોલીને તેમને રાજી કરવા લાગ્યા. રામ સ્વભાવે બહુ જ મૃદુ હતા. બીજાઓ ગમે તેટલા કઠોર શબ્દો બોલે તો પણ તે મૃદુ અને મધુર જવાબ આપતા. બીજાઓ તેમને ઈજા પહોંચાડે તો પણ તે વાતની તે કદી યાદ પણ રાખતા નહીં. તે ભલા થવાનો જ પ્રયત્ન કરતા, તો બીજાઓની સેવા પણ કરતા. જ્યારે જ્યારે તેમને સમય મળતો ત્યારે ત્યારે તે વૃદ્ધ મુનિઓ, પૂજ્ય બ્રાહ્મણો અને પંડિતો સાથે સદાચારના અને નીતિમયતાના નિયમો વિશે ચર્ચાઓ કરતા. તે વેદાંતના વિચારોમાં રહસ્યોનું સરળ શબ્દોમાં પૃથ્થકરણ કરતા અને એક સામાન્ય જિજ્ઞાસુની પેઠે પંડિતો સમક્ષ સમસ્યાઓના ઉકેલ માંગતા. વેદાંત વિદ્યા અને તત્વચિંતનીય સંશોધનના સ્વામી એવા મુનિઓ અને વિદ્વાનો રામે પોતે જે ગૂંચવાડા ભરેલા મુદ્દાઓ ઉભા કર્યા હતા તેમની તે પોતે જે સમજૂતીઓ આપતા તેનાથી તેઓ રાજી થતા, આનંદ વિભોર બની જતા. રામની બુદ્ધિની અને ઊંડી વિદ્વતાની તેઓ હજારો પ્રકારે પ્રશંસા કરતા. રામના પ્રજાજનો તેમની સાથે બોલે ત્યાર પહેલા તેમની સાથે તે બોલતા, એટલે બધો પ્રેમ તેમને પોતાના પ્રજાજનો માટે હતો. તે પ્રેમપૂર્વક તેમના કુશળ સમાચાર પૂછતા. તેમને પ્રજાજનો માટે ખૂબ સહાનુભૂતિ હતી, એટલે પ્રજાજનો પણ તેમના પ્રત્યે ગાઢ મૈત્રી ભાવ સાથે સૌથી વહાલા સ્વજન તરીકે ચાલતા. તે પોતામાં પ્રેમપૂર્ણ રસ લેતા એટલે પ્રજાજનો તેમને પૂજતા. પોતાને ગમે તેટલી અગવડ કે મુશ્કેલી પડે પણ રામ હંમેશા કડક રીતે પરંપરાગત નીતિ નિયમોનું પાલન કરતા. તે ગમે તેની સાથે વાત કરતા હોય પણ તેમના મુખ ઉપર મનોહર સ્મિત રહેતું, આંખનો ચમકારો આનંદમય હતો અને શબ્દોમાં સ્થિર મધુરતા હતી. કોઈને પણ તેમના મુખ ઉપર થોડો પણ ક્રોધ, અણગમો, નિરાશા કે તિરસ્કાર દેખાતા નહીં. તે કરુણાની અને સહાનુભૂતિની મૂર્તિ હતા. જે લોકો પોતાની ઈચ્છાઓ તેમને સમર્પિત કરી દેતા તેમને મદદ કરવા માટે તે હંમેશા ઉત્સુક રહેતા. રાજાઓ સામાન્ય રીતે જેમના સહેલાઈથી શિકાર બની જાય તેવી અનિષ્ટ ટેવો કદી પણ તેમની સામે ફરકવાની દૃશ્યતા પણ કરી શકતી નહીં. છતાં પણ જો કોઈ પણ માણસ તેમની સમક્ષ દલીલોનું પ્રદર્શન કરવાની ઈચ્છા કરતું તો તે હંમેશા વધારે ચતુર દલીલો તેમની સામે રજૂ કરીને તેને ચૂપ કરી દેવાનું પણ ચૂકતા નહીં. તે કદી વાચાળતાનો અને અછકલતાપણાનો શિકાર બનતા નહીં. તેમનું શરીર કદી માંદું પડતું નહીં અને મન કદી ચિંતા વ્યગ્ર બનતું નહીં. તેઓ લોકોની જરૂરિયાતો જાણી લેતા અને તેઓ રાજાને કહે ત્યાર પહેલા તે દશરથ રાજાની રજા લઈને તેમની મુશ્કેલીઓ દૂર કરતા. મંત્રીઓને તે મુશ્કેલીઓ દૂર કરવામાં રસ લેતા બનાવી મૂકતા. દશરથ પણ કદી રામની ઈચ્છાઓની આડે આવતા નહીં. તેમની ઈચ્છાઓ જાણે કે દશરથ તરત જ તેનો અમલ કરતા. રાજવહીવટની નાનામાં નાની વિગત પણ રામ ધ્યાનપૂર્વક સાંભળતા. એકવાર સમસ્યાનો ઉકેલ થઈ જાય ત્યાર પછી તેઓ ફરી પોતાનું માથું ન ઉંચકે તે માટે રામ બરાબર સાવધાની રાખતા. રામની બીજી એક વિશેષતા એ હતી કે પોતાના મનમાં કરેલા નિયમને તે સમય પહેલા કદી પણ પ્રગટ કરતા નહીં. તેમની ઈચ્છા કે તેમનો સંકલ્પ સિદ્ધ થયા પછી બીજાઓને તેની ખબર પડતી. તેમનો ક્રોધ અથવા સંતોષ કદી નિષ્ફળ જતો નહીં. તે કદી વિલંબ કરતા નહીં, પોતાની જાતને બીજા માર્ગે લઈ જવા દેતા નહીં, છેતરાતા નહીં. આવા પરમ લક્ષણોથી રામ યશસ્વી બની પ્રકાશવા લાગે. રામ જે રીતે પ્રજાજનોના પ્રેમને અને વફાદારીને જીતી લેતા હતા તે જોઈને દશરથને આનંદ થતો. મંત્રીઓ, પુરોહિતો અને બીજાઓ પાસેથી તે રામની વધતી જતી કીર્તિ બાબત સાંભળતા અને આનંદ વિભોર બની જતા. એક દિવસ રાત્રે દશરથને તરસ લાગી. થોડુંક પાણી પીવાની તેમને ઈચ્છા થઈ. ઊંઘતી રાણીઓને જગાડવા તે ઈચ્છતા ન હતા એટલે પથારી પાસે મૂકેલા ઘડામાંથી એક પ્યાલામાં તેમણે થોડુંક પાણી રેડ્યું. તેમણે જણાવ્યું કે પોતાની પકડ શિથિલ હતી, આંગળીઓ ધ્રુસતી હતી, પછી તેમને ઊંઘ આવી નહીં. તેમનું મન અનેક પ્રકારના વિચારોમાં ડૂબી ગયું. આખરે તેમણે અનુમાન કર્યું કે વૃદ્ધાવસ્થાએ તેમનામાં નિર્બળતા પેદા કરી. તેમણે નિર્ણય કર્યો કે હવે મારે લાંબા સમય સુધી રાજ્ય ન કરવું જોઈએ. અંગોના અને સંકલ્પના બળ વગર લોકો ઉપર શાસન ચલાવવાનો પ્રયત્ન માત્ર અને માત્ર ગૂંચવાડો અને સંકટ પેદા કરે છે. પછી તે મિનિટો ગણવા લાગ્યા. સવાર પડે કે તરત જ પોતાના મંત્રીઓને પોતાનો નિર્ણય જણાવવા માંગતા હતા. છેવટે રાત વીતી ગઈ અને સવારનો પ્રકાશ આવી ગયો. પ્રાતઃ સ્નાન અને પ્રાતઃ સંધ્યા પૂરા કરીને તેમણે દ્વારપાળ મારફતે મંત્રીઓને, પ્રજાના આગેવાનોને અને પુરોહિતોને રાજમહેલમાં એક ખાસ સભા માટે બોલાવ્યા. રાજાની આજ્ઞાને નમન કરીને તે બધા થોડા જ સમયમાં ત્યાં આવી પહોંચ્યા અને રાજાના આવવાની રાહ જોવા લાગ્યા. દશરથ વશિષ્ઠને પગે પડ્યા અને તેમની રાતની બધી જ ઘટનાઓ અને તેમનામાંથી પોતાનામાં ઉત્પન્ન થયેલા વિચારોમાં તે બોલ્યા કે મેં રાજ્ય વહીવટનો ભાર રામને સોંપી દેવાનો નિર્ણય કર્યો છે. હું પ્રાર્થના કરું છું કે કોઈ પણ આ પ્રસ્તાવનો વિરોધ કરશો નહીં. એ મારી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે જલ્દી તૈયારીઓ કરી. મુખ્યમંત્રી સુમંત્રે સભા સમક્ષ દશરથનો આ નિર્ણય જાહેર કર્યો. મંત્રીઓએ, સભાસદોએ, નાગરિકોએ, પુરોહિતોએ અને વિદ્વાનોએ આ સમાચારને આનંદપૂર્વક વધાવી લીધા. તે બોલ્યા, શુભમ, શુભમ, સરસ અને કલ્યાણકારી. તેમની તાળીઓના ગડગડાટનો ધ્વનિ આકાશ સુધી પહોંચી ગયો. વશિષ્ઠ ઊભા થઈને બોલ્યા, મહારાજ, તમારે આની જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. રામ આ મહાન ભાગ ભજવવા માટે દરેક રીતે લાયક છે, પણ આપણે થોડો વખત રાહ જોઈએ અને આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટે યોગ્ય લોકોને નિમંત્રણ આપીએ. હું સૂચવું છું કે આપણે એક બે મહિના સુધી થોભી જઈએ, જેથી રામનો અભિષેક આપણી ઈચ્છા મુજબ ભવ્ય રીતે ઉજવી શકાય. પણ દશરથ બોલ્યા, મહાત્મા, કોઈ વસ્તુ તમારી નજર બહાર નથી, તમે સર્વજ્ઞ છો. જ્યારે રાજાઓના અંગો ઢીલા પડી જાય છે ત્યારે તે ઉચ્ચ અધિકારની લગામો પોતાના હાથમાં ધારણ કરવા માટે યોગ્ય રહેતો નથી. વૃદ્ધાવસ્થાથી નિર્બળ બની ગયેલો રાજા ગાદી ઉપર ચાલુ રહેવાનો લોભ કરે તો તે એક ખરાબ ચિહ્ન છે. તે હૃદયના લોભને સૂચવે છે. આ બધું જાણવા છતાં જો હું આમાં વિલંબ કરું તો મુલતવી રાખવાનો પ્રયત્ન ન કરું. બે ત્રણ દિવસમાં જ હું રામને યુવરાજ પદે સ્થાપું એવી મને રજા આપો. ખૂબ નમ્રતાપૂર્વક અને ઊંડા સન્માનપૂર્વક દશરથે આવી વશિષ્ઠ પાસે આજીજી કરી. વશિષ્ઠે દશરથને ઉચકી લીધા અને તેમના ઉપર આશીર્વાદ વરસાવ્યા. તે બોલ્યા, હે રાજા, રામનું લગ્ન પણ તાત્કાલિક જ થયું હતું. તે સ્વર્ગમાંથી કૃપારૂપે ઉતરી આવ્યો હતો એટલે આપના પ્રજાજનોને તે મહાન પ્રસંગના આનંદમાં ભાગ લેવાની તક મળી ન હતી. જો અભિષેકને પણ ઉજવવાનો નિર્ણય ઓચિંતો લેવામાં આવે તો તેથી આ દેશના બધા ભાગોમાં રાજાઓ દુઃખી થશે. એટલું જ નહીં પણ ખાસ કરીને ભરત અને શત્રુઘ્નને તેનાથી ખૂબ દુઃખ થશે અને આપના સગા સંબંધી અને મિત્ર બનેલા જનક પણ તેમાં હાજર રહી શકશે નહીં. તેથી હું સૂચવું છું કે તારીખ નક્કી કરતા પહેલા તમે આ બધી બાબતની વિચારણા કરજો. પછી મુખ્યમંત્રી ઊભા થઈને બોલ્યા, પૂજ્ય કુળગુરુ મને ક્ષમા કરે, રાજાના નિર્ણયને દરેક જણે વધાવી લીધો. તેમનું નામ સૂચવે છે તેમ રામચંદ્ર એક ચંદ્ર છે જે ઉગ્રતાપને દૂર કરીને બધાને શીતળતા આપે છે. તે દ્વેષ અને તિરસ્કાર, લોભ અને ઈર્ષા વડે થતા દુઃખને દૂર કરે છે. કોઈ પણ કારણસર તેમને યુવરાજ પદે સ્થાપવામાં વિલંબ કરવાની જરૂર નથી. હે રાજા, તે માટે જરૂરી હુકમ આપો. આ રાજ્યના બધા લોકો વતી હું તમને આ વિનંતી કરું છું. જ્યારે રાજાએ અને મુખ્યમંત્રીએ વિનંતી કરી ત્યારે વશિષ્ઠ પોતાના વલણને વળગી રહી શક્યા નહીં. તેમણે કહ્યું કે આ બાબતમાં લોકોનો અભિપ્રાય જાણવાની જરૂર છે. તે સાંભળીને દશરથ રાજા ઊભા થયા અને તેમણે મંત્રીઓ, આગેવાનો અને નાગરિકો, પંડિતો, પુરોહિતો તથા વિશાળ સભામાં બેઠેલા બીજા લોકો તરફ દ્રષ્ટિ કરી. સભાઓ તે શુભમ પ્રસ્તાવને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. તે ઉશ્કેરાટમાં એક મહત્વના પક્ષનો નાગરિક ઊભો થયો અને બોલ્યો, મહારાજ, તમારા વંશના બળવાન રાજાઓએ જાણે અમે પોતાના બાળકો હોઈએ એમ રાજ્યના પ્રજાજનોનું પાલન કર્યું છે. ઇક્ષ્વાકુના પ્રેમને અને દરકારને કારણે કૌશલ દેશ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કર્યા હતા. તમારા જ્યેષ્ઠ પુત્ર રામ ખૂબ સદગુણી છે, ધર્મના માર્ગના મોટા ભક્ત છે. દેવરાજ ઇન્દ્ર સમાન તે વીર છે અને સૌથી વધારે તો ત્રિભુવનનું શાસન કરવા માટે તે સમર્થ છે. તમે તેમનો યુવરાજ પદે અભિષેક કરવા ઈચ્છો છો તે સાચે જ અમારું સદભાગ્ય છે. તે અમારું સદભાગ્ય છે તે બાબત કોઈને પણ શંકા હોઈ શકે નહીં. જ્યારે રાજ્યના બધા પ્રજાજનો વતી તે નાગરિક એમ બોલ્યા ત્યારે દશરથે સભાને સંબોધન કરતા કહ્યું, હે સભ્યો, અત્યાર સુધી મેં મારા પૂર્વજોએ નિયત કરેલા માર્ગે જ આ દેશ ઉપર રાજ્ય કર્યું છે અને મારી બધી શક્તિઓ ખર્ચીને તેની સમૃદ્ધિનું અને શાંતિનું રક્ષણ કર્યું છે. તેમ કરવામાં મારી સાચા દિલની ઈચ્છા એ હતી કે સમય જગતનું કલ્યાણ થાય, સમગ્ર જગતનું કલ્યાણ થાય. મારા જીવનના બધા વર્ષો મેં મારા સિંહાસનની ઉપર રહેલા ધવલ છત્રની છાયા હેઠળ કાઢ્યા છે. હવે હું વૃદ્ધ થયો છું, મારા અંગોની શક્તિ અને સ્ફૂર્તિ ક્ષીણ થઈ ગઈ છે. આ નબળા શરીરને થોડોક આરામ આપવાની જરૂર છે. મેં તેનો નિર્ણય કરી લીધો છે. દેશ ઉપર રાજ્ય કરવું એ કોઈ સહેલું કામ નથી, તે અર્થશૂન્ય કાર્ય પણ નથી, કારણ કે તે પોતાની જાતનો ધર્મને સમર્પણ છે. જે માણસ સતત સાધનામાં પરોવાયેલો હોય અને જેણે ઇન્દ્રિયો ઉપર કડક કાબુ પ્રાપ્ત કર્યો હોય તે જ માણસ રાજ્ય વહીવટ દ્વારા ધર્મને અખંડિત ટકાવી રાખી શકે. આ ભારનું વહન મેં એટલા બધા લાંબા કાળ સુધી કર્યું છે કે હવે હું થાકી ગયો છું. જો તમે બધા મારી યોજનાનું મૂલ્યાંકન કરશો, તેમાં સંમતિ આપશો, તો હું તે યોજના તમને પૂરેપૂરી જણાવીશ. હું કદી પણ તમારી ઈચ્છાઓની તથા પસંદગીઓની વિરુદ્ધમાં વર્તીશ નહીં. તમારા ઉપર કોઈ દબાણ નથી. હું મારી ઈચ્છાઓ બળજબરીથી તમારા ઉપર લાદી રહ્યો છું. અથવા તમારે જેને માનવો જ પડે તેવો આ રાજનો હુકમ છે એવો ડર રાખશો નહીં. હું તમને મુક્ત રીતે નિર્ણય કરવાની છૂટ આપું છું. જો તમને કોઈ બીજી વ્યવસ્થા વધારે લાભકારક લાગતી હોય તો ખુલ્લે હૃદયે તેની વિચારણા કરવા માટે તે તમે રજૂ કરવાની સ્વતંત્રતા છે. એટલે તમે માયોમાય વાટાઘાટ કરી અને રાત પડતા પહેલા મને તમારા બધાનો નિર્ણય જણાવો. દશરથે પોતાના વાક્યને પૂરું કર્યું ત્યાર પહેલા જેમ વૃષ્ટિના વાદળોથી ભરેલું આકાશ જોઈને મયુરવૃંદ નાચી ઉઠે તેમ સભા ચંચળ અને ઉશ્કેરાટ ભરી થઈ ગઈ. નિશ્ચિત શબ્દોમાં તેમણે મોટા પોકારો વડે પોતાની સંમતિ પ્રગટ કરી, પોતાના આભાર વૃત્તિ અને આનંદ પ્રગટ કર્યા. સભાજનો બોલ્યા, તમારી ઈચ્છા એ અમારી ઈચ્છા છે, અમે બીજી કોઈ ભેટ ઈચ્છતા નથી, અમને આ જ ભેટ આપો. આ તો અમારું પરમ સદભાગ્ય છે. યુવરાજ રામચંદ્ર કી જય. જય દશરથ, જય રામ. તે નિનાદથી આકાશ ભેદાઈ ગયું. લોકોનો નિનાદ સાંભળીને દશરથને આનંદ અને ભય પણ થયો. આ સ્વયંભુ વફાદારીના અને પ્રેમના ઉભરાથી દશરથ દિગ્મૂળ બનીને ઉભા રહ્યા. થોડાક સમય પછી તે શાંત બન્યા. પછી સભા ઉપર દ્રષ્ટિપાત કરીને તેઓ બોલ્યા, આ સભાના સભ્યો, તમારી ઈચ્છાઓનો સ્વીકાર કરતા બીજું કોઈ પણ કામ મારે માટે મહત્વનું નથી. હું જરૂર રામનો યુવરાજ પદે અભિષેક કરીશ, પણ થોડોક ભય પણ મને છે. હું તે તમને જણાવવા માંગુ છું અને તમારી પાસેથી કંઈક આશ્વાસન મેળવવા માંગુ છું. તમે મને તમારો સાચો અભિપ્રાય આપો અને હું જે માગું છું તે સંતોષ આપો એવી મારી ઈચ્છા છે. હકીકત આ છે, જ્યારે હું રામનો યુવરાજ પદે અભિષેક કરવાનો પ્રસ્તાવ તમારી સમક્ષ મૂકવાની તૈયારીમાં હતો અને મેં તે વિશે વાત કરી ત્યાર પહેલાં તો તમે બધાએ જાહેર કરી કે મારે ચોક્કસ રામને ગાદીએ બેસાડવા જોઈએ. રામમાં સારી રીતે અસરકારક રીતે આ દેશ ઉપર રાજ્ય કરવાની ખૂબ શક્તિઓ છે. તે વાતને ધ્યાનમાં લેતા મને એમ લાગે છે કે મારા શાસનથી તમને થોડોક અસંતોષ છે, અથવા તો મેં ઘડેલા કેટલાક કાયદાઓ તમારા હિતની કે વલણની વિરુદ્ધના છે, અથવા શું મેં ધર્મ વિરુદ્ધ કોઈ વલણ બનાવ્યું છે. હું તમારા કલ્યાણને ધ્યાનમાં રાખીને તમારા ઉપર શાસન કરવા માટે સમર્થ છું કે નહીં તે બાબત તમને કંઈ શંકા છે, અને તેથી તમે રામના યુવરાજ પદે અભિષેક માટે આટલી ઉત્કટ ઈચ્છાઓ રાખો છો. મેં જે કોઈ ભૂલો કરી હોય, દોષ કર્યા હોય, તેમનો નિર્ભયપણે જણાવવા માટે હું તમને નિમંત્રું છું. ખુલ્લા દિલથી તેમને જણાવવામાં કોઈ જ વાંધો નથી. તે સાંભળીને લોકોના એક આગેવાને ઊભા થઈને જવાબ આપ્યો, રામની શક્તિ અને બુદ્ધિ અવર્ણનીય છે, અને હે રાજા, તમે દેવાધિદેવ શંકર સમાન છો. તમારામાં દિવ્ય કરુણા છે. તમે પ્રજાજનો માટે જે માગવામાં આવે તે આપવા સદા તત્પર રહો છો. અમારું પાલન કરવામાં તમે વિષ્ણુ જેવા છો. જો અમે તમારા શાસનનો દોષ કાઢીએ તો અમે ખૂબ દુષ્ટ અને અધમ ગણાઈએ. તમારી નિંદા કરનાર લોકો ક્રૂર અને પાપી છે. તમે આ નિર્ણય લીધો છે કારણ કે તમે અમારું કલ્યાણ કરવા, અમને સુખી કરવા ખૂબ ઉત્સુક છો. અમે કોઈ પણ પ્રશ્ન ઉઠાવ્યા સિવાય તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. તે સાંભળીને દશરથે મુખ્ય પુરોહિતને પૂછ્યું કે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે લોકોની ઈચ્છા સાંભળી છે, હવે વિલંબ ન કરો. રાજ્યાભિષેક માટે જરૂરી બધી સામગ્રી એકઠી કરો. અપેક્ષાના ઉશ્કેરાટથી સનેનાટી અનુભવતા દશરથ બોલ્યા કે ધર્મશાસ્ત્રમાં કહ્યા મુજબ મંડપો અને મંચ રચો, યજ્ઞની વેદીઓ રચાવો. તે કુલ પુરોહિતોને ચરણે પડ્યા અને તેમણે તે પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવા તેમને વિજ્ઞપ્તિ કરી. ગુરુજી, તે બધાની રચના કરનાર બધા માણસો હાજર રહેશે. દૂરથી આવનાર લોકો માટે રાહ જોઈને આપણે વિલંબ કરવો નથી. રામનો રાજ્યાભિષેક થયો સાંભળીને તે લોકો તેટલો જ આનંદ પ્રાપ્ત કરશે. કૈકે રાજને અથવા જનકને બોલાવવાની જરૂર આગળ ધરીને આ વિધિને વિલંબના ન નાખશો. બને તેટલી ઝડપથી રાજ્યાભિષેકનો પવિત્ર વિધિ કરવાની રજા આપો. પ્રણમાંજલિ કરીને તેમણે વસિષ્ઠને આ રીતે પ્રાર્થના કરી. વસિષ્ઠે જવાબ આપ્યો, મહારાજ, મેં બધી વસ્તુઓ તૈયાર રાખી છે. તમે કહેશો કે તરત જ અમે પ્રારંભ કરી દઈશું. સેંકડો પવિત્ર કુંભો, વ્યાઘ્ર ચમ્ર મંડપ, શાસ્ત્રોમાં કયા પ્રમાણેની પૂજામાં જરૂર સાધન સામગ્રી, ઔષધિઓ, પુષ્પો આવતીકાલે સવારે આવી જશે. એટલું જ બસ નથી, મેં સૈન્યની ચારેય પાંખોને તૈયાર રહેવાની સૂચના પણ આપી દીધી. શાસ્ત્રોમાં કયા મુજબના શુભ લક્ષણો વાળા હાથી શત્રુંજયને ખૂબ ભવ્ય રીતે શણગારવાની આજ્ઞા પણ આપી દીધી. તે તેજોમય ધવલ છત્ર, રાજવંશનો રાજધ્વજ પણ રાજમહેલમાં તૈયાર રહેશે. શુભ મુહૂર્ત મેં જોઈ લીધું છે, આવતીકાલે શુભ મુહૂર્ત છે. જ્યારે વસિષ્ઠે આ શુભ સમાચાર આપ્યા ત્યારે પ્રજાજનોને ખૂબ આનંદ અને આભારની વૃત્તિ થઈ. તેઓ આનંદમાં નાચી ઉઠે. માર્ગોને કાળજીપૂર્વક વાળી જોડીને સ્વચ્છ કરવામાં આવ્યા. માર્ગો ઉપર, દિવાલો ઉપર અને માર્ગોની બંને બાજુએ આવેલા મકાનો ઉપર પરિશ્રમ સાધ્ય આકૃતિઓ ચિતરવામાં આવી. તોરણો લટકાવવામાં આવ્યા. માર્ગો પર તોરણો, કમાનો અને છાયાઓ રચવામાં આવ્યા. દરેક નાગરિક કાર્યરત અને સુખી હતો. સમગ્ર નગરી ઝડપભેર અને ઉત્સાહપૂર્વક કામ કરી રહી હતી. બ્રાહ્મણો અને આગેવાન નાગરિકો દશરથની રજા લઈને રાજમહેલમાંથી બહાર આવ્યા. તે એક રાજા સાથે મહેલના અંતરભાગમાં ગયા. દશરથે રામને બોલાવ્યા. રાજસભામાં તેમને મળીને દશરથે તેમને રાજ્યાભિષેક સાથે સંકળાયેલી બધી વિધિઓ સમજાવી. તેમણે રામને યાદ કરાવ્યું કે તમારે સૂર્યોદય પહેલા તૈયાર થઈ જવાનું છે. રામે જે પ્રાથમિક વસ્તુઓ કરવાની હતી તે દશરથે વર્ણવી બતાવી. લક્ષ્મણે તે સમાચાર સાંભળ્યા અને તે આનંદપ્રદ સમાચાર કહેવા માટે અને પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે તે કૌશલ્ય માતા પાસે દોડી ગયા. માતા પોતાના સુખને અંદર સમાવી શક્યા નહીં. તે રામ પોતાની પાસે આવે તેની રાહ જોઈ રહ્યા. સમય બહુ થોડો હતો એટલે આખી નગરી ઉશ્કેરાટથી ઉભરાઈ ગઈ. માઇલો સુધી દૂરના આસપાસના ગામડાને તથા પડોશી રાજ્યોને તે સમાચાર જલ્દી પહોંચી ગયા, કારણ કે શુભ સમાચાર જલ્દી પ્રસરી જતા હોય છે. કોઈ પણ બીજાની રાહ જોઈને બેસી રહેતું નથી. સાંભળીને તે તરત જ રાજધાની પ્રત્યે દોડી જતો. અયોધ્યા તરફ જતા માર્ગો ઉપર માનવ મેદની ઉભરાતી હતી. તેને કાબૂમાં રાખવું એ અશક્ય હતું. દશરથ જે કહી રહ્યા હતા તેને રામચંદ્ર ધ્યાનપૂર્વક સાંભળતા હતા, પણ તે કોઈ જ જવાબ આપતા ન હતા. તેમની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેવી ન હતી. પોતાના મનમાં જે ચાલુ રહ્યું હતું તેને તે અભિવ્યક્ત કરી શકતા નહીં. તે મૌન રહ્યા એટલે દશરથે તેમને પૂછ્યું, હે પુત્ર, આવતીકાલે તમારો રાજ્યાભિષેક થવાનો છે, પણ તમારામાં આનંદનું ચિહ્ન હું કેમ નથી જોઈ શકતો? શું તમને યુવરાજ થવાનું પસંદ નથી? અમે તમારા મસ્તક ઉપર રાજ્યનો ભાર મૂકી રહ્યા છીએ, તેથી શું તમને ભય કે ચિંતા થાય છે? દશરથે લાંબા સમય સુધી પ્રશ્નો પૂછ્યા, પ્રેમપૂર્ણ આજીજીઓ કરી, પણ એક શબ્દ પણ રામ ન બોલ્યા. છેવટે તે બોલ્યા, પિતાજી, તમે આટલી બધી ઉતાવળથી આ કામ શા માટે કરો છો તે મને સમજાતું નથી. અત્યારે મારા વાલા ભાઈઓ ભરત અને શત્રુઘ્ન અહીં નથી, વળી મારા માતામહ બહુ દૂર છે, તે સમયસર અહીં આવી શકશે નહીં, મારા સસરા પણ નહીં આવી શકે. બીજા રાજ્યોના રાજાઓ, રાજકુમારો, ખંડિયા રાજાઓ હાજર રહેવામાં મુશ્કેલી અનુભવશે. આપણે ઘણા લોકોને નિરાશ કરી, એટલે મારું મન ભારેખમ બની ગયું છે. આટલા બધા લોકોને ચોક્કસ દુઃખ થશે, એટલે મારું મન રાજ્યાભિષેકના વિચાર સ્વીકારી શકતું નથી. પોતાની લાગણીઓ માટે ક્ષમા યાચતા રામ દશરથને પગે પડે, પણ વસિષ્ઠે જવાબ આપ્યો, અમે પણ આ વાંધો ઉઠાવ્યો હતો. અમે મૌનપૂર્વક રાજાની ઈચ્છા સાથે સંમત થયા એમ તમે ન માનશો. અમે તરફેણની અને વિરુદ્ધની બધી દલીલો ઉપર વિચાર કર્યો. નિર્ણય લેતા પહેલા અમે પ્રજાજનોનો અભિપ્રાય પણ માગ્યો હતો. હવે કોઈ વાંધો ન ઉઠાવશો, રાજાની ઈચ્છાને માન આપો. કાલે જ રાજ્યાભિષેકનો અને તિલકનો વિધિ થશે. તમારે કેટલાક વ્રતો નિયમો પાળવાના છે. આજે તમારે ખાટલાને સુવાની પથારીનો ઉપયોગ કરવાનો નથી. તમારે અને સીતાને આજે ઉપવાસ કરવાનો છે. પ્રાતઃકાળે તમારે બંને મસ્તક ઉપર પવિત્ર તેલ લગાડીને સ્નાન કરવાનું છે. પછી તમારે પીળા વસ્ત્રો પહેરીને તૈયાર રહેવાનું છે, કારણ કે પવિત્ર વિધિ માટે પસંદ કરાયેલું શુભ પુષ્ય નક્ષત્ર તે સમયે બેસે છે. એટલે હવે તમે વિલંબ કર્યા વગર તમારા નિવાસસ્થાનમાં જાઓ. ગુરુ બોલી રહ્યા કે તરત જ રામ ગુરુને અને પિતાને પગે પડે અને વિશ્વાસુ મંત્રી સુમંત્ર સાથે પોતાના મહેલમાં ગયા. આ વખતે રામે કશી આનાકાની કરી નહીં. તેમણે સીતાને તે સમાચાર આપ્યા. પછી તે જલ્દી પોતાની માતાના અંતઃપુરમાં ગયા. તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. માતાએ તેમને ઉઠાડીને મૃદુતાપૂર્વક લાડ કરી. માતા આનંદ વિભોર બની ગયા હતા. તેમણે મૂલ્યવાન આભૂષણો વડે પોતે શણગારેલી અને દાન માટે રાખેલી ગાયોનું અમાર પ્રદર્શન ચિહ્ન તરીકે બ્રાહ્મણોને દાન કરવાનું રામને કહ્યું. બીજાઓને પણ તેમણે રામ પાસે બીજી ઘણી વસ્તુઓનું દાન અપાવ્યું. તે વખતે લક્ષ્મણ અને તેમના માતા ત્યાં હતા. કૌશલ્યાએ રામને પોતાની પાસે બેસાડ્યા અને પોતાની આંખોમાં ખૂબ ઉભરાતા હર્ષાશ્રુ લૂછીને બોલ્યા, હે પુત્ર, હું ઘણા સમયથી આ મૂલ્યવાન ક્ષણની રાહ જોતી હતી. હવે મારી તે ઝંખના પૂર્ણ થઈ છે. હું ખૂબ ખુશ છું. મારું જીવન ધન્ય બની ગયું છે. હું પ્રિયતમ રત્ન, મારા સુવર્ણ આત્મા, આવતીકાલથી તું યુવરાજ બનીશ. દીર્ઘ આયુષ્યમાન બન, રાજ્ય ઉપર શાસન ચલાવ, પ્રજાના કલ્યાણનો તારો આદર્શ બનાવ, ન્યાયપૂર્વક અને નીતિપૂર્વક તારું શાસન સુખી અને સલામત બનો, નિષ્કલંકિત કીર્તિ પ્રાપ્ત કરો. આ વંશના રાજાઓએ પ્રાપ્ત કરેલી કીર્તિ અને યશ ટકાવી રાખ. તારા પિતા કરતાં પણ વધારે બળ અને ભવ્યતા પ્રાપ્ત કર. જે દિવસે તું તેવી સ્થિતિ પ્રાપ્ત કરીશ ત્યારે મને મારું જીવન કૃતાર્થ બન્યું છે એવું લાગશે. મારા વ્રતો, ઉપવાસો અને જાગરણો સફળ બન્યા ગણાશે. કૌશલ્યા માતાએ રામને લાડ કર્યા, તેમના કેશને પંપાળ્યા અને આશીર્વાદના મૃદુ મધુર શબ્દો બોલ્યા. તેમણે રામને ખૂબ કિંમતી ઉપદેશ કર્યો. રામે ખૂબ ધ્યાનપૂર્વક તે સાંભળ્યો. રામે લક્ષ્મણ તરફ સ્મિત કર્યું અને નિર્દોષ રમૂજ વૃત્તિથી તેમને ચેડવ્યા. ભાઈ, આ સુંદર ઉપાલંબથી કઈ રાજ્યલક્ષ્મીનો આનંદ થશે તે તું મને કહી શકીશ? લક્ષ્મણે જવાબ આપ્યો, ભાઈ, કોઈ રાજ્યલક્ષ્મી મને વરે તેવી જરૂર નથી. તમારા રાજ્યમાં જો તમે મને કોઈ જવાબદારી સોંપશો તો તે હું પૂર્ણ કરીશ. મારે માટે પણ તે એક સદભાગ્ય છે એમ બોલીને લક્ષ્મણે રામને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યો. રામ બોલ્યા, લક્ષ્મણ, તું તો મારો પ્રાણ છે, એટલે શાસનની અડધી જવાબદારી તારી. એટલે તારે પણ રત્નજડિત આભૂષણો પહેરીને, બાદશાહી પોશાક પહેરીને મારી સાથે તૈયાર થવું જ જોઈએ. મારા ભારમાં, મારા સુખમાં, મારી કીર્તિમાં અને મારા સદભાગ્યમાં તારો અડધો ભાગ છે. હું જે છું અને જે બનીશ તેમાં તારો અડધો ભાગ છે. જ્યારે રામ આમ બોલતા હતા ત્યારે સુમિત્રા આંસુ સારતા હતા અને રામ પર તથા લક્ષ્મણ ઉપર બંને ઉપર આશીર્વાદ વરસાવતા હતા. તે બોલ્યા, રામ, તમારી અને લક્ષ્મણની વચ્ચે જે પ્રેમ છે તે મને ખૂબ જ સુખ આપે છે. મારા પુત્રને તમારો સેવક બનવા કરતાં કોઈ ઉચ્ચતમ દરજ્જાની જરૂર નથી. જો તેને સદા તમારો પ્રેમ મળતો રહે તો તેને માટે તે બસ છે. જ્યારે સુમિત્રા બોલી રહ્યા હતા ત્યારે રામ તેમને પગે પડ્યા. લક્ષ્મણે પણ તેમ જ કર્યું. પછી રામ અને લક્ષ્મણ રાજમહેલમાં ગયા. રાત્રે રામે ઉપવાસનું વ્રત શરૂ કર્યું. તે પવિત્ર દર્ભની પથારીમાં સોઈ ગયા.